આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/ગુજરાતી પર. નમસ્કાર. ગુરુવાર 18 નવેમ્બરના મુખ્ય સમાચાર આપ સાંભળી રહ્યા છો નીતલ દેસાઈ પાસેથી SBS ગુજરાતી પર. આજના મુખ્ય સમાચાર. બેંગલુરુમાં ઓસ્ટ્રેલિયાની નવી કોન્સ્યુલેટ કચેરીની સ્થાપના. COVID-19 રોગચાળાના સંચાલનને મુદ્દે વિક્ટોરિયા અને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પ્રીમિયરોને મોતની ધમકી. એશિઝ ક્રિકેટ મેચમાં માત્ર રસી મેળવેલા લોકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવાનો નિર્ણય લેવાયો. પ્રસ્તુત છે સમાચાર વિગતવાર. ભારતના બેંગલુરુ શહેરમાં ઓસ્ટ્રેલિયાની નવી કોન્સ્યુલેટ કચેરીની સ્થાપના કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા બેંગલુરુમાં નવા કોન્સ્યુલેટ જનરલની નિમણૂક દ્વારા ભારત સાથે તેની ટેકનોલોજી ભાગીદારીને મજબૂત કરી રહ્યું છે. તે ઉપરાંત ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેકનોલોજી પોલિસી માટે સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના પણ કરવામાં આવી રહી છે. નવી કોન્સ્યુલેટ ભારતમાં ઓસ્ટ્રેલિયાની 5મી રાજદ્વારી કચેરી બનશે. નવી દિલ્હીમાં હાઈકમિશન અને મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં કોન્સ્યુલેટ જનરલ ઉપરાંત હવે બેંગલુરુમાં પણ કોન્સ્યુલેટ ઓફિસ શરૂ થશે. સેન્ટર ઓફ એક્સલન્સ ફોર ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેકનોલોજી પોલિસી ઓસ્ટ્રેલિયા અને ભારતીય ટેકનોલોજીસ્ટ, શિક્ષણવિદો, સંશોધકો અને વિચારશીલ નેતાઓને એકસાથે લાવશે. ઓસ્ટ્રેલિયા અને ભારતના સમાંતર મૂલ્યો સાથે શાંતિપૂર્ણ ઇન્ડો પેસિફિક વિસ્તારના વિકાસને પણ ટેકો આપશે. બંને દેશની ટેકનોલોજી કંપનીઓને સાથે મળીને કામ કરવા માટે એક વ્યવહારુ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. બેંગલુરુમાં નવી કોન્સ્યુલેટ ઓફિસ ભારતીય સરકારો સાથે તમામ સ્તરે અને ખાસ કરીને ભારતના દક્ષિણી રાજ્યો સાથે જોડાણને વધુ ગાઢ બનાવશે. વડાપ્રધાન સ્કોટ મોરિસને બેંગલુરુ ટેક સમિટમાં જણાવ્યું હતું કે બંને દેશ સહયોગને ઝડપથી આગળ વધારવા માંગે છે. આજે મધ્યરાત્રિથી વિક્ટોરિયામાં હોસ્પિટાલિટી સ્થળો પર લોકોની સંખ્યા પરની મર્યાદા ઉઠાવી લેવામાં આવી રહી છે. ઘરની મુલાકાતના નિયંત્રણો પણ દૂર કરવામાં આવશે અને મોટાભાગના સ્થળ પર ફેસ માસ્કની જરૂર રહેશે નહીં. વિક્ટોરિયાએ આઇસોલેશનના નિયમમાં પણ વ્યાપક ફેરફાર કર્યા છે. હવે કોવિડ પોઝિટિવ નિદાન થયા બાદ 10 દિવસ ક્વોરન્ટીન થવું પડશે. નજીકના સંપર્કમાં આવેલી વ્યક્તિએ PCR ટેસ્ટનું નેગેટિવ પરિણામ મેળવે ત્યાર સુધી જ ક્વોરન્ટીનમાં રહેવું પડશે. જો કે ચેપગ્રસ્ત વ્યક્તિના ઘરમાં નજીકના સંપર્કમાં આવેલી વ્યક્તિએ રસી લીધી હોય તો 7 દિવસ અને રસી ન લીધી હોય તો 14 દિવસ ક્વોરન્ટીનમાં રહેવું પડશે. વિક્ટોરિયાની સંસદમાં પબ્લિક હેલ્થ એન્ડ વેલબિંગ એમેન્ડમેન્ટ એક્ટ એટલે કે પેન્ડેમિક મેનેજમેન્ટ બિલ પર અંતિમ મતદાન શુક્રવારે થવાની શક્યતા છે. સાંસદોને સૂચના આપવામાં આવી છે કે સંસદ વધારાનો દિવસ બોલાવવામાં આવી શકે છે. પેન્ડેમિક બિલના વિરોધમાં થઈ રહેલ પ્રદર્શનો દિવસે દિવસે ઉગ્ર અને હિંસક બની રહ્યા છે. વિરોધ પ્રદર્શનકારીઓ મેલબર્નમાં રસ્તા પર ફાંસીનો માચડો અને દોરડું લઈને કૂચ કરતા જોવા મળ્યા હતા અને રાજ્યના પ્રીમિયર ડેનિયલ એન્ડ્રુઝને મારી નાખવાની ધમકી આપતા પણ જોવા મળ્યા. લોકડાઉનના વિરોધીઓને રાજ્યની સંસદમાં હથિયાર લાવવા પ્રોત્સાહિત કરનાર વિક્ટોરિયન વ્યક્તિએ પ્રીમિયર ડેનિયલ એન્ડ્રુઝને ફાંસી આપવાનું સૂચન કર્યું હતું. તેના પર આતંકવાદ વિરોધી અધિકારીઓ દ્વારા આરોપ ઘડવામાં આવ્યા છે. રોગચાળા બિલના વિરોધીઓમાં સામેલ અન્ય કથિત ઉગ્રવાદીઓની તપાસ પણ કરવામાં આવી રહી છે. વિક્ટોરિયા પોલીસનું કહેવું છે કે ઘણા લોકો પર રાજકારણીઓ સામે ધમકી આપવાના આરોપો મૂકવામાં આવ્યા છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના પ્રીમિયર માર્ક મગોવનને મૃત્યુ, બળાત્કાર અને બોમ્બની ધમકીઓ મળી છે. તેથી સુરક્ષાના પગલાંરૂપે તેમની રોકિંગહમ મતદાર કચેરી બંધ કરવામાં આવી છે. COVID-19 રોગચાળાના સંચાલન અને ફરજિયાત રસીકરણ લાદવા સહિતના નિર્ણયના વિરોધીઓએ મગોવન અને તેમના સ્ટાફના સભ્યોને ધમકીભર્યા મેસેજીસ મોકલ્યા હતા. પ્રીમિયરે કહ્યું કે આ સંદેશા ખૂબ જ ઘૃણાજનક અને શરમજનક છે. ન્યૂ સાઉથ વેલ્સમાં 262 નવા COVID-19 ચેપ નોંધાયા છે અને 3 કોવિડ દર્દીના મૃત્યુ થયા છે. સતત 3જા દિવસે નવા ચેપની સંખ્યામાં વધારો થતાં પ્રીમિયર ડોમિનિક પેરોટેએ ચેતવણી આપી છે કે રહેવાસીઓએ નવા ચેપની સંખ્યા અને હોસ્પિટલમાં દાખલ થવાના દરમાં વધારાની અપેક્ષા રાખવી પડશે. કોવિડ પ્રતિરોધક રસીના બંને ડોઝ મેળવેલા લોકોને જ એડેલેડમાં એશિઝ શ્રેણી માટે સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. 12 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોએ એડેલેડ ઓવલમાં પ્રવેશ મેળવવા રસીકરણનો પુરાવો અથવા રસી લેવામાંથી માન્ય મુક્તિનો પુરાવો રજૂ કરવાનો રહેશે. 52,000 ક્ષમતાવાળા સ્ટેડિયમમાં 35,000 પ્રેક્ષકોની મંજૂરી આપવામાં આવી છે. તે ઉપરાંત લોકોએ ખાવા પીવા સિવાયના સમગ્ર સમયે ફેસ માસ્ક પહેરી રાખવું ફરજિયાત રહેશે. આ હતા ગુરુવાર 18 નવેમ્બરની બપોરના 4 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.